એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના આપણા વિચાર મંથનમાં. આપણે અહીં અલગ અલગ સ્ત્રોતો અને અગત્યના વિચારો પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરીએ છીએ અને તેમાંથી જે મુખ્ય જ્ઞાન છે, જે સમજ છે, એને તારવવાનો પ્રયાસ કરીએ છીએ થોડી રસપ્રદ વાતો અને હા, નવા દ્રષ્ટિકોણ સાથે. આજે આપણે જે પુસ્તકની સફર કરવાના છીએ એ છે કાલ્હિલે ગિબ્રાનનું ધ પ્રોફેટ. ખરેખર એક એવી રચના જે લગભગ શું કહીએ એક સદીથી દુનિયાભરના લોકોને સ્પર્શી રહી છે.
હા, બિલકુલ. અને તેની અગત્યતા આજે પણ એટલી જ છે, કદાચ એટલે કે ગિબ્રાન જીવનના એવા મૂળભૂત સવાલો પર વાત કરે છે જે ક્યારે જૂના નથી થતા.
જેમ કે
પ્રેમ શું છે, કામનું શું મહત્વ, બાળકો પ્રત્યે આપણી જવાબદારી શું છે, અને હા, સુખ અને દુઃખનો ખરો અર્થ શું.
બરાબર. અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે એ કોઈ એક ધર્મ કે સંસ્કૃતિ એની સીમાઓમાં નથી બંધાયેલું, એટલે એનું શાણપણ બધા માટે છે, સાર્વત્રિક છે.
સાચી વાત.
આજના જમાનામાં જ્યારે ચારે બાજુ આટલી માહિતી, આટલા દબાણો છે, ત્યારે ધ પ્રોફેટ જાણે એક શાંત, ઊંડાણભર્યું માર્ગદર્શન આપે એવું લાગે છે.
તો ચાલો આજે આ શાણપણના સાગરમાં ડૂબકી મારીએ.
શરૂઆત કરીએ લેખકથી. આ શાણપણ જેમણે આપ્યું છે એ ખાલિલે ગિબ્રાન, એમના વિશે થોડું જણાવશો?
ચોક્કસ. ખાલિલે ગિબ્રાન 1883-1931 પોતે એક અસાધારણ વ્યક્તિત્વ હતા. લેબેનોનમાં જન્મ્યા પણ પછી યુવાન વયે અમેરિકા ગયા. લેખક, કવિ, ચિત્રકાર અને હા, દાર્શનિક પણ.
લેબેનોન અને અમેરિકા એટલે પૂર્વ અને પશ્ચિમ બંનેનો પ્રભાવ હશે એમના પર.
બિલકુલ. એ જ એમની ખાસિયત છે. એમના જીવન અને કામમાં પૂર્વ અને પશ્ચિમનો એક અનોખો સંગમ દેખાય છે.
આ સંગમ એમના વિચારોને કેવી રીતે અલગ પાડે છે? મતલબ શું વિશિષ્ટ છે એમના દૃષ્ટિકોણમાં?
સારો પ્રશ્ન છે. જુઓ, ગિબ્રાન પૂર્વીય રહસ્યવાદથી પ્રભાવિત હતા, જેમ કે સૂફી પરંપરા, અને સાથે સાથે પશ્ચિમી સાહિત્ય અને ફિલોસોફી, જેમ કે વિલિયમ બ્લેક છે, નીત્સે છે, એમના વિચારોનો પણ પ્રભાવ હતો. એમની પાસે કોઈ ધાર્મિક પદવી નહોતી, હોદ્દો નહોતો, પણ એમણે બાઇબલ, કુરાન, બીજા પૂર્વીય ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો, અને એમના પોતાના જીવનના અનુભવો, ખાસ કરીને જે દેશ નિકાલ અને એકલતા તેમણે ભોગવી, એ અનુભવોમાંથી એમણે એક ઊંડું આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું હતું. એટલે એમના વિચારોમાં એક એવી માનવીય સંવેદના છે, સહાનુભૂતિ છે, જે સીધી દિલને સ્પર્શે છે.
અને એમની ભાષા કેટલું સરળ, કાવ્યાત્મક રીતે લખે છે. ઊંડા વિચારો પણ સહેલાઈથી સમજાઈ જાય.
એ જ તો ગિબ્રાનની કમાલ છે. ઊંડા સત્યોને સુંદર રૂપકો અને એકદમ સહજ ભાષામાં કહેવાની ક્ષમતા. અને એટલે જ ધી પ્રોફેટ, જેના પર એમણે 10 વર્ષથી વધુ કામ કર્યું, એને તેઓ પોતાના જીવનભરના દર્શનનું નિચોડ માનતા હતા.
તો આ પુસ્તક બરાબર છે શું? મતલબ એની રચના કેવી છે?
ધ પ્રોફેટની રચના રસપ્રદ છે. એક કાલ્પનિક શહેર છે ઓરફાલિસ. ત્યાં એક પૈગંબર અલ મુસ્તફા 12 વર્ષ રહ્યા છે. હવે એ પોતાના વતન પાછા ફરી રહ્યા છે.
ઓકે.
અને જીવનના જુદા જુદા પાસાઓ વિશે સવાલો પૂછે છે. પ્રેમ, લગ્ન, બાળકો, કામ, આપવું, ખાવું પીવું, આનંદ, શોક, ઘણા બધા વિષયો.
અને અલ મુસ્તફા એના જવાબ આપે છે?
હા. અને એમના જે કાવ્યાત્મક જવાબો છે એ જ આ પુસ્તકના 26 પ્રકરણો છે, એક પછી એક પ્રવચન જેવું.
એટલે આ કોઈ વાર્તા નથી, કોઈ પ્લોટ નથી, પણ જીવન જીવવા માટેનું ગાઈડન્સ છે એમને.
હા, પણ કોઈ નિયમોની યાદી નહીં, સૂત્રો નથી આપ્યા. ગિબ્રાનનો મુખ્ય હેતુ એ છે કે આપણું જે રોજિંદુ જીવન છે ને, એમાં જ જે પવિત્રતા રહેલી છે, જે શાણપણ છુપાયેલું છે, એને ઉજાગર કરવું. એ કહે છે કે જીવનના બધા પાસા, સારા કે ખરાબ, સુખદ કે દુઃખદ, એ બધા એક જ મોટા સત્યના અલગ અલગ રૂપો છે, અને શાણપણ કે બહારથી નથી આવતું, એ અંદરથી જાગે છે.
એટલે આ પુસ્તક વાંચવું એ જાણે એક અંદરની યાત્રા કરવા જેવું છે.
બરાબર, એક આંતરિક ચિંતનની યાત્રા.
ચાલો ત્યારે આ યાત્રાના કેટલાક મુખ્ય મુકામો પર થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ સંબંધોથી. પ્રેમ વિશે શું કહે છે અલ મુસ્તફા?
ગિબ્રાન પ્રેમને એક બહુ જ શક્તિશાળી, પરિવર્તન લાવનારી શક્તિ તરીકે જુએ છે. એ માત્ર મીઠો નથી, એ પડકાર પણ આપે છે.
પડકાર કેવી રીતે?
એ કહે છે કે પ્રેમ કોઈના પર માલિકી નથી જમાવતો, કે એને કોઈ બાંધી નથી શકતું. પ્રેમ પોતાની પૂર્તિ સિવાય કશું નથી માંગતો. અને હા, પ્રેમ ક્યારેક પીડા પણ આપે છે, કારણ કે એ આપણને ઘડે છે, આપણી જે મર્યાદાઓ છે એને તોડે છે. એટલે એ પીડા પણ વિકાસ માટે જરૂરી છે.
ઓહ, આ તો ઊંડી વાત છે. અને લગ્ન વિશે? પ્રેમ પછી સામાન્ય રીતે લગ્નની વાત આવે.
હા, લગ્ન માટે ગિબ્રાન્ડનો જે વિચાર છે એ ખૂબ સુંદર છે અને કહી શકાય કે આજના સમય માટે પણ એટલો જ પ્રસ્તુત છે. એ લગ્નને એક આધ્યાત્મિક ભાગીદારી ગણે છે.
કેવી ભાગીદારી?
એવી ભાગીદારી જેમાં બે વ્યક્તિઓ સાથે તો હોય પણ પોતાની અલગ ઓળખ, પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે. એમનું પેલું પ્રખ્યાત રૂપક છે ને,
પેલું સ્તંભોવાળું.
હા, તમારી એકતામાં અવકાશ રહેવા દો, કારણ કે મંદિરના સ્તંભો અલગ ઊભા રહે છે અને ઓક વૃક્ષ અને સાયપ્રસ એકબીજાની છાયામાં ઉગી શકતા નથી. એટલે કે સંબંધમાં સ્પેસ જરૂરી છે, થોડો અવકાશ, જેથી બંને વ્યક્તિઓ ખીલી શકે.
ખરેખર આ સમજવા જેવી વાત છે. ઘણીવાર સંબંધોમાં આપણે આ ભૂલી જઈએ છીએ. અને બાળકો વિશે, એમના વિશે તો ખૂબ ચર્ચા થાય છે.
હા, કારણ કે એ વિચાર ખરેખર ક્રાંતિકારી છે. અલ મુસ્તફા કહે છે, તમારા બાળકો તમારા બાળકો નથી, તેઓ જીવનની પોતાના માટેની અભિલાષાના પુત્રો અને પુત્રીઓ છે.
બાપરે, આ સાંભળીને તો આમ જરા આંચકો લાગે ને?
ચોક્કસ લાગે.
પણ એનો અર્થ શું છે? શું કહેવા માંગે છે ગિબ્રાન?
જુઓ, એનો અર્થ એ નથી કે માતા પિતા પ્રેમ ન કરે કે જવાબદારી ના નિભાવે, બિલકુલ નહીં. પણ એ કહે છે કે માતા પિતા બાળકોના માલિક નથી.
માલિક નથી?
હા, માતા પિતા ફક્ત ધનુષ જેવા છે અને બાળકો એ જીવન તીર છે જે ભવિષ્ય તરફ જાય છે. આપણે એમને પ્રેમ આપી શકીએ, પૂરેપૂરો પ્રેમ, પણ આપણા વિચારો નહીં આપી શકીએ, કારણ કે એમના પોતાના વિચારો છે. આપણે એમને આપણા ભૂતકાળમાં બાંધી ન શકીએ, કારણ કે એમનું સ્થાન ભવિષ્યમાં છે. આ વિચાર પેરેન્ટિંગમાં જે માલિકી ભાવ આવી જાય છે ને, એને જડમૂળથી પડકારે છે અને બાળકના વ્યક્તિત્વના આદર પર ભાર મૂકે છે.
સંબંધો પછી વાત કરીએ રોજિંદા જીવનની. કામ, મોટાભાગના લોકો માટે કામ એટલે બસ રોજીરોટી કમાવાનું સાધન. ગિબ્રાન શું કહે છે એના વિશે?
ગિબ્રાન કામને ઘણું ઊંચું સ્થાન આપે છે. એ કહે છે, કાર્ય એ પ્રેમ છે જે દૃશ્યમાન બને છે.
વાહ, પ્રેમ દૃશ્યમાન બને છે?
હા, મતલબ કે જ્યારે આપણે પ્રેમથી, પૂરા સમર્પણથી કંઈક સર્જન કરવાના ભાવથી કામ કરીએ છીએ, ત્યારે ખાલી પૈસા કમાવાની ક્રિયા નથી રહેતી. એ એક આધ્યાત્મિક અભિવ્યક્તિ બની જાય છે. જાણે આપણે આપણા આત્માનો અંશ એ કામમાં રેડી રહ્યા હોઈએ.
પણ શું દરેક કામમાં આવો અર્થ શોધી શકાય? કોઈ નાનું રૂટીન કામ કરતું હોય તો?
ગિબ્રાન કદાચ કામ શું છે એના કરતાં કેવી રીતે થાય છે એના પર વધુ ભાર મૂકે છે. એટલે કદાચ નાનામાં નાનું કામ પણ જો પ્રેમથી, ધ્યાનથી કરવામાં આવે તો એ અર્થપૂર્ણ બની શકે. આ વિચાર થોડો પડકારજનક છે પણ પ્રેરણા પણ આપે છે.
સાચી વાત. અને આનંદ અને શોક, આપણે તો આ બંનેને હંમેશા અલગ જ ગણીએ છીએ, એકબીજાના વિરોધી.
અહીં પણ ગિબ્રાન આપણી સામાન્ય સમજને એક નવો દ્રષ્ટિકોણ આપે છે. એ કહે છે, તમારો આનંદ એ જ તમારો છુપાયેલો શોક છે.
શું વાત કરો છો?
હા, અને બીજું, જેટલું ઊંડું દુઃખ તમારા અસ્તિત્વમાં કોતરાય છે તેટલો વધુ આનંદ તમે સમાવી શકો છો. આનો અર્થ એ નથી કે દુઃખ સારું છે, પણ એ કે આ બંને એક જ સિક્કાની બે બાજુ જેવા છે, માનવ અનુભવના અભિન્ન અંગ છે.
એટલે દુઃખ વગર આનંદની કિંમત ન સમજાય?
કંઈક એવું જ. દુઃખ વગર આનંદની ઊંડાઈ ન માપી શકાય. ગિબ્રાન બંનેને સ્વીકારવાની વાત કરે છે.
આ ખરેખર વિરોધાભાસોને સાથે જોવાની વાત છે. આવું જ કંઈક સ્વતંત્રતા અને સ્વજ્ઞાન વિશે પણ છે.
બિલકુલ. સ્વતંત્રતા વિશે ગિબ્રાન કહે છે કે સાચી સ્વતંત્રતા એ બહારના બંધનો તોડવાથી એટલી નથી મળતી
જેટલી અંદરના બંધનો તોડવાથી મળે છે.
બરાબર. આપણી ઈચ્છાઓ, આપણા ડર, આપણા પૂર્વગ્રહો, આ બધા આંતરિક બંધનો છે. જ્યારે વ્યક્તિ આ અંદરની ગુલામીમાંથી મુક્ત થાય, ત્યારે જ તે ખરા અર્થમાં નગ્ન અને બંધન મુક્ત બને છે.
ઓળખવી જરૂરી છે.
ચોક્કસપણે. અલ મુસ્તફા કહે છે કે સ્વ એટલે કે આપણું સાચું સ્વરૂપ, એ તો સમુદ્ર જેવું છે, અમાપ. એને ખાલી બુદ્ધિથી, તર્કથી ન જાણી શકાય.
તો કેવી રીતે જાણી શકાય?
સાચું સ્વજ્ઞાન મનને શાંત કરીને આવે, પોતાના હૃદયના ગીતો અને મૌન સાંભળીને આવે. આ માટે પ્રામાણિકપણે પોતાની અંદર જોવું પડે, આત્મપરીક્ષણ કરવું પડે. પોતાને ઓળખવું એટલે ખાલી પોતાની શક્તિ નબળાઈ જાણવી એટલું જ નથી, પણ આખા અસ્તિત્વ સાથે આપણું શું જોડાણ છે એ સ્વીકારવું પણ છે.
અને અંતે જીવનનો એ સવાલ જે કદાચ સૌથી મોટો છે, મૃત્યુ. એના વિશે ગિબ્રાન શું કહે છે? એનો ડર તો સૌને લાગે.
ગિબ્રાન મૃત્યુને અંત તરીકે નથી જોતા, એને જીવનચક્રનો એક સહજ ભાગ ગણે છે, એક કુદરતી બદલાવ, સંક્રમણ. એ પૂછે છે, મરવું એટલે શું? પણ પવનમાં નગ્ન ઊભા રહેવું અને સૂર્યમાં ઓગળી જવું?
વાહ!
એ જાણે નદી સમુદ્રને મળે એના જેવું છે. આપણે જ્યાંથી આવ્યા હતા એ સ્ત્રોત તરફ પાછા ફરવા જેવું. આ દ્રષ્ટિકોણ મૃત્યુના ભયને ઓછો કરે છે અને જીવનની જે સાતત્યતા છે એના પર ભાર મૂકે છે.
આ બધા વિચારો સાંભળીને એવું લાગે છે કે ઘણું બધું છે આ પુસ્તકમાં. આમાંથી કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ આપણે તારવી શકીએ જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી થાય?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે અસ્તિત્વની એકતા. ગિબ્રાન વારંવાર બતાવે છે કે જેને આપણે વિરોધી માનીએ છીએ, જેમ કે આનંદ અને શોક, તર્ક અને ભાવના, આઝાદી અને જવાબદારી, એ ખરેખર એક જ સિક્કાની બે બાજુ છે, એક જ સમગ્રના બે પાસા છે.
આ સમજવાથી શું ફાયદો થાય?
આ સમજ આપણને જીવનની જે જટિલતા છે એને સ્વીકારતા શીખવે છે. દરેક વસ્તુને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાને બદલે જે ગ્રે એરિયા છે, જે ન્યુઆન્સીસ છે, એને સમજવામાં મદદ કરે છે.
બરાબર. બીજો કયો મુદ્દો છે?
બીજો છે રોજિંદા જીવનમાં જ આધ્યાત્મિકતા. આપણું જે સામાન્ય જીવન છે, કામ કરવું, ખાવું પીવું, સંબંધો નિભાવવા, આ બધું જ પવિત્ર બની શકે છે જો એને યોગ્ય ધ્યાનથી, પ્રેમથી, સભાનતાથી કરવામાં આવે.
એટલે આધ્યાત્મિકતા માટે મંદિરમાં જ જવું જરૂરી નથી?
ના, ગિબ્રાન એવું કહેવા માગે છે કે આધ્યાત્મિકતા જીવન જીવવાની રીતમાં છે. આ વાત આપણા સમાજ માટે પણ, જ્યાં ધર્મ જીવનનો એક મોટો ભાગ છે, ત્યાં એક નવો દ્રષ્ટિકોણ આપે છે. રોજબરોજના સામાન્ય કાર્યોમાં પણ ઈશ્વરને, દિવ્યતાને જોવાની વાત છે.
ખૂબ રસપ્રદ. અને ત્રીજો મુખ્ય સંદેશ
એ છે આંતરિક સત્તા અને સ્વજ્ઞાન. સાચું માર્ગદર્શન, સાચી સ્વતંત્રતા એ બહારના નિયમો, પરંપરાઓ કે બીજા શું કહે છે એના પરથી નથી આવતી. એ આપણી અંદરથી આવે છે, આપણા અંતરાત્માના અવાજથી, આપણી પોતાની સમજથી.
એટલે આપણે બીજાના ડરથી કે સમાજ શું કહેશે એ વિચારીને જીવવાને બદલે
પોતાના સત્ય પ્રમાણે જીવવું. આ વિચાર આપણને ખરેખર વિચારવા મજબૂર કરે છે કે આપણે કેટલું બીજાના પ્રભાવ હેઠળ જીવીએ છીએ અને કેટલું પોતાની સમજણ મુજબ.
આ બધા વિચારો ખરેખર બહુ પ્રભાવશાળી છે, પણ આને રોજિંદા જીવનમાં ઉતારવા કેવી રીતે? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ આપી શકો?
ચોક્કસ. દાખલા તરીકે સંબંધોમાં, ગિબ્રાનની પેલી એકતામાં અવકાશવાળી વાત યાદ છે?
હા, સ્તંભોવાળી.
બસ, એ આપણને શીખવે છે કે આપણા પાર્ટનરની પર્સનલ સ્પેસ અને એમના વ્યક્તિત્વનો આદર કરીએ. એમના જે સપના છે, શોખ છે, ભલે આપણાથી અલગ હોય, એને ટેકો આપીએ. અને જો મતભેદ થાય, ઝઘડો થાય, તો એને સંબંધનો અંત માનવાને બદલે એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક ગણીએ.
અને પેરેન્ટિંગમાં પેલો બાળકો તમારા નથીવાળો વિચાર, એ થોડો અઘરો લાગે અમલમાં મૂકવા.
અઘરો છે, હું માનું છું, પણ એનો અર્થ એ છે કે બાળકની રૂચિ શું છે, એની ક્ષમતા શું છે, એને ઓળખીને પ્રોત્સાહન આપીએ, ભલે એ આપણી અપેક્ષાઓથી અલગ હોય. એમને ગાઈડન્સ આપીએ, પણ એમના પર આપણા અધૂરા સપના ન લાદીએ.
જેમ કે
ધારો કે બાળક કોઈ એવી કારકિર્દી પસંદ કરવા માંગે છે જે આપણા સમાજમાં કદાચ સલામત ન ગણાતી હોય, જેમ કે કલા કે રમતગમત, તો પણ જો એની એમાં રૂચિ અને ક્ષમતા હોય તો એને ટેકો આપો.
સમજાયું. એક કામના સ્થળે આ વિચારો કેવી રીતે લાગુ પડે? પેલું પ્રેમ દૃશ્યમાન બને.
હા, એ કેવી રીતે બને? કદાચ આપણે જે પણ કામ કરીએ છીએ એના પ્રત્યે ગર્વ અનુભવીએ, એને ચીવટપૂર્વક ધ્યાનથી કરીએ, સાથે કામ કરતા લોકો સાથે હરીફાઈ કરવાને બદલે સહકારનો ભાવ રાખીએ અને વિચારીએ કે આપણા કામથી સમાજમાં શું સારું થઈ શકે છે. એનાથી પણ કામમાં એક અર્થ, એક હેતુ મળે છે.
અને અંગત જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે ત્યારે
ગિબ્રાન શીખવે છે કે દુઃખ, પીડા, નિષ્ફળતા આ બધું જીવનનો ભાગ છે. એને ટાળવાને બદલે એમાંથી શું શીખી શકાય એ જોઈએ. એની પેલી વાત યાદ છે, પીડા એ કવચનું ભંગાણ છે જે તમારી સમજને ઘેરી લે છે.
હા,
આ વિચાર આપણને પીડાને પણ વિકાસની, કંઈક નવું શીખવાની તક તરીકે જોવામાં મદદ કરી શકે. અને મુશ્કેલ સમયમાં પણ જો આપણે બીજાની મદદ કરીએ, સેવા કરીએ, તો એનાથી આપણને આપણી તકલીફોથી ઉપર ઉઠવામાં પણ મદદ મળે છે.
આ આખી ચર્ચા પછી મારા મનમાં જે એક વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે એ છે આનંદ અને શોક વચ્ચેનો સંબંધ. પેલો વિચાર કે ઊંડું દુઃખ જ વધુ આનંદ સમાવાની જગ્યા બનાવે છે, એ ખરેખર જીવનના જે ઉતાર ચઢાવ છે એને સ્વીકારવામાં બહુ મદદ કરે છે. અને હા, બાળકો પરનો વિચાર એ તો ખરેખર પેઢીઓ જૂની માનસિકતાને હચમચાવી નાખ્યો છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે સામાન્યમાં પવિત્રતા શોધવી, આપણું રોજિંદા જીવન, આપણા રોજિંદા કામો, જો એને ધ્યાનથી, સભાનતાથી કરવામાં આવે તો એ પણ એક આધ્યાત્મિક અનુભવ બની શકે છે. આ વિચાર આધ્યાત્મિકતાને બહુ જ સહજ, બહુ જ એક્સેસિબલ બનાવી દે છે. અને બીજું, પેલું તર્ક અને ભાવના, મન અને હૃદય વચ્ચે સંતુલન જાળવવાની વાત, આજના સમયમાં આ બેલેન્સ કેટલું જરૂરી છે.
તો એમ કહી શકાય કે ધ પ્રોફેટ આપણને જીવનની જે જટિલતા છે એને સહેલી બનાવવાનો પ્રયાસ કરવાને બદલે એને જેમ છે તેમ સ્વીકારવાનું શીખવે છે, અને એમાં જ જે શાણપણ રહેલું છે એને સમજવાનું કહે છે.
બરાબર.
આંતરિક સત્યને અનુસરીને પ્રમાણિકતાથી જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. ખરેખર આ એક એવું પુસ્તક છે જેની સાથેનો સંવાદ ક્યારેય પૂરો ન થાય, દરેક વખતે કંઈક નવું મળે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.